તારીખ 21-8-1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 578
વચનામૃત 569 મો પત્ર ચાલે છે 541 અને થોડો વિષય ચાલ્યો છે શરૂઆતમાં જીવને સમસ્ત પ્રકારના દુઃખથી અને ક્લેશથી મુક્ત થવું હોય તો એનો એક ઉપાય માત્ર આત્મજ્ઞાન કરવું તે છે. એવું જે આત્મજ્ઞાન છે એ આત્મકલ્યાણનો વિચાર જેને ઉદ્ભવ થાય ઉત્પન્ન થાય કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે એવી અંતરથી ભાવના થાય, ઉપરની નહીં પણ અંતરની ભાવના થાય તો એને આત્મજ્ઞાન થવાનો અવકાશ છે. પણ સામાન્યપણે ઉપરની ભાવના થતી હોવાથી અને અસત્સંગ ને અસત પ્રસંગ જીવને રહ્યા કરતો હોવાથી એ વિચાર બળ અને ભાવનાનો બળ ચાલતો નથી. પરિણામે જીવને આત્મજ્ઞાન થતું નથી અને દુઃખથી છૂટતો નથી. હવે એમ કહે છે કે જો આત્મજ્ઞાન સુધી પહોંચવું હોય તો આરંભને પરિગ્રહને અલ્પ કરવા આરંભ ન હોય અને પરિગ્રહ ઘણો હોય તો પણ એને અલ્પ કરવો, અથવા આરંભ અને પરિગ્રહ પ્રત્યેના જે મમત્વના પરિણામ છે એ પરિણામોમાં જે એકત્વ થાય છે એ પાતળું પાડવું, એનું અલ્પત્વ એને કર્યું કહેવાય. સંયોગો બધા જે સંયોગો છે જેમ કે કોઈ માણસ આરંભ ઓછો કરે છે દ્રષ્ટાંત લઈએ, એટલે કે વ્યવસાય અને વ્યવસાય સંબંધીની પ્રવૃત્તિ ઘણી નથી, અલ્પ છે, પણ પરિગ્રહ ઘણો છે, સંપત્તિ ઘણી છે અને તેને લઈને તે સંપત્તિ પ્રત્યેના મહત્વના પરિણામ જે છે એ ઠીક છે, મને સારો છે, મને વાંધો નથી એમ આધાર બુદ્ધિએ સુખ બુદ્ધિએ પરિણામ રહ્યા કરતા હોય તો પણ એની ભાવના છે આત્મકલ્યાણની એ બળવાન ન થાય અને આત્મજ્ઞાન સુધીનો પુરુષાર્થ જાગ્રત ન થાય. કેમ કે આત્મજ્ઞાન તો તથા પુરુષાર્થ થવાનો છે, એ પણ અલ્પ કરવો, પરિગ્રહને પણ અલ્પ કરવો. અને તે અંગેના જે પ્રસંગો છે એ બધા અસત પ્રસંગો છે એ ઓટોમેટિક ઓછા થઈ જશે. પ્રસંગો ઓછા થવાથી પ્રસંગો પ્રત્યેના પરિણામ પણ ઓછા થશે અને સમય ને શક્તિ બંને બચે અને બીજી બાજુ સત્સંગનો આશ્રય કરવો. સત્સંગનો આશ્રય કરવો એટલે સત્સંગમાં જે પોતાને લાગુ પડે એવી આત્મકલ્યાણની પોતાની ભૂમિકા અનુસાર પોતાને પ્રયોજન હોય એવી વાતો આવે તેનો આશ્રય કરવો એટલે તેનો અમલ કરવો, તેનો પ્રયાસ કરવો. તો અસત્સંગ પ્રત્યેના જે પરિણામ છે એ ઓટોમેટિક ઓછા થઈ જશે. જે પરિણામ વગર વિચારે પણ આવી જાય છે ને ચાલુ થઈ જાય છે એવું નહીં બને પછી, એમ કે છે સત્સંગનો આશ્રય કરવાથી અને આરંભ પરિગ્રહના અલ્પત્વ પૂર્વક કરવાથી સત્સંગ લીધું છે. આમાં સત્સંગનો આશ્રય કરવો એટલું જ નહીં, પણ આરંપરિક ના અલ્પત્વ પૂર્વક જો સત્સંગનો આશ્રય કરવામાં આવે તો અસત્સંગના જે પરિણામો છે એનું બળ પણ ઘટી જશે. નહીતર એ બળવાન પરિણામો ઓટોમેટિક ચાલુ થઈ જશે, ગમે ત્યારે ગમે ત્યાં સત્સંગમાં પણ ચાલુ થઈ જશે એવી પરિસ્થિતિ થશે.
17 વર્ષ
પહેલાથી એ પણ અનુભવ બોલે છે, સળંગ અનુભવ છે આ વિષયનો, એમને ઘણો અનુભવ છે. આરંભમાં જે કાંઈ ઉદયના અનુસરીને કાર્યો અને પરિણામો થાય તે, અથવા આમ કરું ને તેમ કરું, કરું 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 જે ચાલુ રહે છે એ બધો આરંભ છે. આમ કરો ને આમ કરીશ, આમ કરો ને પછી આમ કરીશ, એ બધો આરંભ છે. અને પોતાપણાના પરિણામ છે તે પરિગ્રહ છે. પોતાપણાથી પકડ આવે છે જે જે સચેત પદાર્થો અને અચેત પદાર્થો, એ બધો પરિગ્રહ છે. મારાપણાથી કે આ મારા છે, આરંભ પરિગ્રહ બધા પાંચે પ્રકાર આવી જવાના. અને જ્યાં અસત્સંગ નું બળ ઘટશે ત્યાં આત્મકલ્યાણનો વિચાર થવાનો અવકાશ વધારે થશે. જ્યાં આત્મકલ્યાણનો વિચાર બળવાન થશે ત્યારે આત્મજ્ઞાન થવાની પણ પરિસ્થિતિ ઊભી થશે, એનો કારણ કાર્ય સંબંધ છે. અને આત્મજ્ઞાન થશે તો નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશને સર્વ દુઃખથી રહિત એવો જે મોક્ષ છે એવી દિશા ઉત્પન્ન થશે. પરિપૂર્ણ સુખ, સદાને માટે પરિપૂર્ણ સુખ, એવી જે દશા એને મોક્ષ કહેવામાં આવે છે. આટલો વિષય આપણે કાલે ચાલી ગયો છે. આગળ હવે કે જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તેનો દર્શન મોહ ઘણો છે, અને તેથી જેને કાંઈ ભાન નથી કે મારું હિત ક્યાં છે ને મારો અહિત ક્યાં છે, એવું જેને કાંઈ ભાન નથી તે અમુનિ છે. પછી દીક્ષા લીધી હોય તો તે મુનિ નથી, પછી બીજાની તો વાત ક્યાં કરવી, સામાન્ય મોક્ષની તો વાત ક્યાં કરવી, પણ એ દીક્ષા લીધીને સાધુ થયા હોય તો તે મુનિ નથી. જેનો દર્શન મોહ તીવ્ર છે એની જરાય જાગૃતિ નથી એમ કહેવું છે. મુનિ હોય અથવા મુમુક્ષુ હોય તે તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે એની જાગૃતિ ઘણી હોય. જેટલી આત્માના કલ્યાણ અકલ્યાણને વિશે જાગૃતિ રહે એટલો પ્રયોજનનો દ્રષ્ટિકોણ તીક્ષ્ણ થાય અને એટલો જીવને લાભ થાય. એટલે એ જાગૃતિનો વિષય અહીંયા લીધો છે. કઈ આગળ પાછળ કોઈ વાત થઈ હોય, આ તો વ્યક્તિગત પત્ર છે, સૌભાગભાઈ ઉપરનો પત્ર છે, એટલે કોઈ વાત થઈ હોય એને શબ્દનો પ્રયોગ કર્યો. પણ આપણે જનરલ આપણા ઉપર લેવું હોય તો મુમુક્ષુતામાં પણ જેટલી જાગૃતિ એટલી મુમુક્ષુતા, જો જાગૃતિ ન હોય તો મુમુક્ષુતા પણ ન હોય એમ લેવું. પ્રમાદી ને સર્વથા ભય છે. પ્રમાદી એટલે કહો કે અજાગ્રત છે એ બધા પ્રમાદી છે. પ્રમાદી એટલે બેઠા રહે છે કે સૂઈ રહે છે એમને, પણ અજાગ્રતપણો છે એ બધા પ્રમાદી છે. અજાગ્રત છે એટલો એ બધા પ્રમાદ છે. અને એને સર્વથા ભય છે. એને ભય શા માટે સર્વ પ્રકારે ભય છે? કે એની દુર્ગતિ થશે એ વાત નક્કી છે, અને એને પોતાની ગતિ માટે નિશંકતા આવશે. જે મુમુક્ષુ અંતરથી જાગ્રત છે એને તો અંદરથી ભણકાર આવી જાય છે કે હવે મારી દુર્ગતિ થવાની નથી અને જરૂર મારો મોક્ષ થશે થશે ને થશે. હા, ગુરુદેવ એમ કહેતા કે આ એવી વાત છે આત્મકલ્યાણની, પરમાર્થની એવી વાત છે કે અંતરથી ભાવનાવાળાને તો મોક્ષના ભણકારા આવ્યા વિના રહે નહીં. મુમુક્ષુની ભૂમિકામાં મોક્ષના ભણકારા આવે એમ કહેતા. અને જ્યાં પાત્રતા વિશેષ હોય છે ત્યાં મુક્તિ માટેની નિશંકતા આવે છે. જરૂર હું મુક્ત થઈશ, હવે જરૂર મારું આત્મકલ્યાણ થશે એવી નિશંકતા આવે છે. પોતાના પરિણામથી અંદરથી આવે છે. એટલે પ્રમાદીને સર્વથા ભય છે. કોને ખબર શું થશે, પરલોકમાં ક્યાં જશું, શું થશે એને ભય થાય છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજીને કહ્યું છે. જે અંદરમાં જાગ્રત છે એને ભય થતો નથી. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. શાસ્ત્રો વાંચીને, ગ્રંથો વાંચીને કે શ્રવણ કરીને પદાર્થનું સ્વરૂપ જાણવાનું છે, દ્રવ્યનું સ્વરૂપ જાણવું, એના અનેક ભેદ પ્રભેદે બધું સ્વરૂપ જાણવું, એનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. એટલે કે સર્વ પદાર્થનું સ્વરૂપ નિરૂપણ જો કોઈએ કર્યું છે શાસ્ત્રમાં તો તે આત્મજ્ઞાન કરાવવાના હેતુથી કરેલું છે, જાણપણ વધારવાના હેતુથી નહીં. ઇન્ફોર્મેશન બ્યુરો એવું કામ નથી કરવાનું. શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર શ્રવણ, તત્વજ્ઞાનનો અભ્યાસ, એની પાછળનો મોટિવ, એનો હેતુ આત્મજ્ઞાન કરવાનો હોવો જોઈએ કે મારે મારા સ્વરૂપનું જ્ઞાન કરવું છે. જ્યાં સુધી મને મારા સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી મારે શું કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, અને મારે શું અકર્તવ્ય એટલે કરવા યોગ્ય નથી એનું પણ મને સાચું જ્ઞાન નહીં થાય, અથવા એની એની સૂઝ નહીં આવે, એની ખબર નહીં પડે મને આમ થશે એમ જાણીને જે કાંઈ જાણવું છે પદાર્થના સ્વરૂપ વિશે, જે કાંઈ જાણવું છે, પછી તારે અનુયોગમાંથી કોઈ પણ વાત હોય, સિદ્ધાંત હોય, તો તેની પાછળનો એક લક્ષ્ય હોવો જોઈએ, એક હેતુ હોવો જોઈએ, અને તે આત્મજ્ઞાન કરવાનો. જો આત્મજ્ઞાન કરવાના હેતુથી શાસ્ત્રાભ્યાસ થાય તો આત્મજ્ઞાનને લગતી વાતો મુખ્ય થશે, અને એ સિવાયની બીજી વાતો અપ્રયોજનભૂત લાગવાથી ગૌણ થશે. નહીતર બીજી બીજી વાતો મુખ્ય થશે અને એમાં શંકા પણ ઉઠા વગર નહીં રહે. જેમ કે અત્યારે પૃથ્વીને ગોળ કહે છે મોસંબીના આકારે, ને જેના ગમમાં એવી વાત નથી. આપણી પૃથ્વી અહીંયા ગોળ છે એવી વાત નથી, પણ જમીનનો મધ્યલોકમાં જમીનનો અમુક ભાગ ઉપસેલો છે એવી રીતે વાત લીધી છે. શું હવે જે ભણેલા ગણેલા અત્યારના વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા હોય તો એમ મને તો પછી તમારા જીનાગમ ખોટા, તો પછી તમારા જીનાગમ ખોટા. કેમ કે આ લોકો ફોટા પાડી આવેલા છે ને પછી ફોટા બતાવે છે, ભૌતિક સિદ્ધિ છે આ એમ. તમે જૈન શાસ્ત્રના રચનારાઓ પ્રત્યે પણ શંકા આવી જશે. હવે પૃથ્વી ગોળ હોય કે ઉપસેલો ભાગ હોય, તેથી આ આત્માના કલ્યાણ ને અકલ્યાણ ને કાંઈ લેવા દેવા નથી. અહીંના લોકો આ જ્યોતિષના વિમાન ચંદ્ર ઉપર જઈ ન શકે, આપણા શાસ્ત્રમાં એમ આવે. ત્યાં પણ અમે જઈને આવ્યા, આવે તમારું શાસ્ત્ર ખોટું છે. ઠીક, ઘણી વાતો એવી થાય, શંકામાં નાખી દે એવી ઘણી વાતો છે. પણ એ બધી વાતોને હાથમાં લેવી એને છોડી દેવી, એ બધી વાતો આપણું કામ નથી. એમાં એમાં આપણું કામ નથી અને આપણું પ્રયોજન પણ નથી. નકામી વાતો છે, એમાં પડવું નહીં. નહીતર જે શાસ્ત્રના રચનારા પવિત્ર આચાર્યો છે એના ઉપર શંકા આવશે. અને જે લોકો માંસ મદિરા ખાય છે એની વાત ઉપર વિશ્વાસ આવશે. થશે આમ પછી. એટલે પછી આત્મકલ્યાણનો રસ્તો અને એ માર્ગ ઉપર જવાનો બધું બંધ થઈ જશે, નુકસાન થઈ જશે. નકામી વાતમાં પડવાથી નુકસાન થઈ જાય છે એમ કે છે. તો એ પ્રયોજન તો એમ એ પૂછવું આપણે, એની ચર્ચા કરવી જોઈએ સત્સંગમાં, નાની પાસે વિશેષજ્ઞ પાસે એની ચર્ચા કરવી જોઈએ. અને એની ચર્ચા ખાસ કરવી જોઈએ. શું એ ત્યાં ભાર દીધો છે, ખુલાપણે જેમ ના પાડી છે એમ અહીંયા એમ કીધું છે કે ખાસ કરજે તું ચર્ચા. એ વાતને તો એમને ગોળ ગોળ નહીં રાખતો, એ વાતને છંછેડીને નક્કી કરજે એમ કે છે. ગુરુદેવનો સંદેહ હતો કે આ બધી વાતો છંછેડીને નક્કી કરવા જેવી છે એમ કહેતા. પ્રયોજનની વાત છે આત્મા. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જો આત્મજ્ઞાન ન થાય તો ભલેને ગમે એટલું જાણ્યું હોય, શાસ્ત્રોના શાસ્ત્રો કંઠસ્થ કર્યા હોય, અને સમયસર આખો કંઠસ્થ કર્યો હોય તો એનું નિષ્ફળપણું છે. એ યાદદાસ્તની કોઈ કિંમત નથી. એ ગમે એટલું જાણ્યું હોય તો એની કાંઈ કિંમત નથી. બધું પરલક્ષી જ્ઞાન છે. અને એ અગિયારમનું જ્ઞાન આ જીવ અનંતવાર કરી ચૂક્યો છે અને એને એ બધું ભૂલાઈ ગયું છે, નિષ્ફળ ગયો છે. એટલે એનો કાંઈ અર્થ નથી. ઉલટાનો એ જાણપણાનું દુષ્ટ અભિમાન થયા વિના નહીં રહે, કેમ કે બીજા એટલું જાણતા નથી હોતા સામાન્ય માણસો. એટલે શાસ્ત્ર અભિનિવેશ જેને કહેવાય છે એ ઉત્પન્ન થયા વિના રિયની મિથ્યાત્મની દશામાં પર્યાય દ્રષ્ટિ છે ને, એટલે એનો અહંભાવ આવ્યા વિના રિયની. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. શું કહે છે કે આત્મજ્ઞાન જેટલું પ્રગાઢ થાય, સસંવેદન જેટલું વધે એમ લેવું. અહીંયા જાતિમાં આત્મજ્ઞાન જેટલું થાય ઓછું થાય એમ નથી, એમાં પણ ડિગ્રી જે છે સ્વસંવેદનની એમાં જેમ જેમ ઉપર ઉપરના ગુણ સ્થાને જાય તેમ તેમ નિર્મળતા પણ વધે અને સ્વસંવેદન પણ વધે. તેટલી આત્મસમાધિ એટલે સ્વરૂપ સ્થિરતા પ્રગટે, આત્મશાંતિ પ્રગટે. સમાધિ એટલે લીનતા લેવી, સમાધિ એટલે એકાગ્રતા લેવી. સ્વસંવેદન જેટલું વધે એટલી સ્વરૂપ લીનતા પણ વધે. મુનિરાજને ક્ષણે ને પડે શુદ્ધો ઉપયોગ થાય છે એનું શું કારણ? સમાધિ દશા થાય છે, હાલતા ચાલતા સમાધિમાં આવે, શાસ્ત્ર લખતા લખતા સમાધિમાં આવે, આહાર કરતા કરતા સમાધિમાં. કેમ? કે એમનું સ્વસંવેદન વધી ગયું છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ને એના ઉપરના પ્રવચનો ગુરુદેવના થયા છે ને, જ્ઞાન ચક્ષુના નામથી છે ઘણું કરે, એમાં એવી વાત લીધી છે કે છઠ્ઠા ગુણ સ્થાને મુનિ આહાર કરતા હોય, નિર્વિકલ્પ દશામાં ન હોય, સ્વવિકલ્પ દશામાં. કયો સમય લીધો છે? સ્વવિકલ્પ દશાનો છઠ્ઠા ગુણ સ્થાનનો. નિર્વિકલ્પ દશામાં તો સાતમું ગુણ સ્થાન ગણાય છે. ત્યારે એમને જે શુદ્ધિ અને નિર્જરા છે અને નિર્મળતા છે, એ ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ વાળાને નથી, ચોથા ગુણ સ્થાન વાળાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પ્રત્યે એને એટલી નિર્જરા અને નિર્મળતા નથી, એટલી સ્વસંવેદન મુક્ત પરિણતિ છે ને એમાં છે, એવી વાત લીધી છે. એટલે એમને આત્માનું, હવે એવા મુનિ એવા હોય પાછા ચોથા ગુણ સ્થાને કોઈ અંગ પૂર્વધારી હોય સમ્યક દ્રષ્ટિ, અને છઠ્ઠા ગુણ સ્થાને નવ તત્વના નામ યાદ ન રહે એવા શિવભૂતિ મુનિ જેવા હોય, તો કઈ જ્ઞાન કોનો વધારે? છઠ્ઠા ગુણ સ્થાન વાળાનો. એ કયું જ્ઞાન? કે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે શું? કે આત્માને સ્વ સ્વરૂપે ગ્રહણ કરનારું જ્ઞાન. એ તો ચોથા ગુણ સ્થાને પણ સ્વ સ્વરૂપે ગ્રહણ કર્યું છે, તો કે બેની ડિગ્રીમાં ફેર છે, બેની ડિગ્રીમાં ફેર છે. શું? એવી અનેક વાતો અધ્યાત્મના જ્ઞાનના પ્રકરણની છે. અધ્યાત્મનું જે જ્ઞાન છે, અધ્યાત્મ જ્ઞાન જેને કહેવાય, એ સંબંધીમાં એવી બધી વાતો છે કે બાહ્ય જ્ઞાનનો પ્રકાર જુદો અને અંતર જ્ઞાનનો પ્રકાર જુદો, અને એની કિંમત પણ જુદી મૂકવામાં આવે. શાસ્ત્ર જ્ઞાન તો બાહ્ય જ્ઞાનમાં જાય છે, અંતર જ્ઞાનમાં નથી આવતો, અને તો મિથ્યા દ્રષ્ટિને પણ અજ્ઞાનનું જ્ઞાન હોય એની કાંઈ એટલી કિંમત નથી. એટલે કહ્યું કે જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. હવે એક બહુ સુંદર વચનામૃત અહીંયા આવે છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. આ એક ગુડ વચનામૃત છે. કોઈ અનુભવમાંથી નીકળેલી વાત છે. કોઈ પણ તથારૂપ જોગને પામીને, એટલે શું તથારૂપ જોગ? એટલે શું? કે જેવો જોઈએ તેવો યોગ. તથારૂપ એટલે જેવો આવશ્યક હોય, જરૂર પડે તેવો યોગ. તો એ વાત તો ગોળ ગોળ થઈ ગઈ. જેવો જોઈએ એટલે કેવો, આ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય. તો એમાં ઉપાદાન પરક પણ વાત છે અને નિમિત્ત પરક પણ વાત છે. પરક એટલે સંબંધી, ઉપાદાન સંબંધી પણ વાત છે અને નિમિત્ત સંબંધી પણ વાત છે. ઉપાદાન સંબંધી વાત છે કે તથારૂપ પાત્રતા હોય તો, અથવા સારી એવી સુપાત્રતા હોય અને જીવને સત્પુરુષનો યોગ થાય, અથવા કોઈ સુપાત્ર જીવે, કોઈ સુપાત્ર જીવને એવી સૂઝ આવે, એના ઉપાદાનમાં એવી સૂઝ આવે. શું? કે આત્મજ્ઞાન છે એક રહસ્યમય આત્મકલ્યાણનો ઉપાય છે. કેવો? રહસ્યમય આત્મકલ્યાણનો ઉપાય છે, એક સિક્રેટ છે જે જગતમાં ખુલ્લી નથી. શું? એક એવી સિક્રેટ છે કે જે જગતમાં ખુલ્લી નથી, અને તે સત્પુરુષ અથવા આત્મજ્ઞાની પુરુષ હોય એની પાસે એનું રહસ્ય છે. માટે જો મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવા માટે, તો જરૂર મારે એના ચરણ નો આશ્રય કરવો જોઈએ, એની આજ્ઞાધીન ચરણાધીન મારે વર્તવો જોઈએ. એની સૂજ આવી એ પણ એક સુપાત્રતા છે, અને એને લઈને એની એ પ્રકારની વાંછા, એ પ્રકારની ભાવના ને અભિલાષા રહ્યા કરતી હોય કે એ વગર મારો આરો વારો કે મારો છૂટકો નથી, કેમ કે જગતમાં આ વાત કોઈ જાણતું નથી. અંદરનો ઉપાય છે, અંતર્મુખ થવાનો ઉપાય છે, ને એ તો કઈ લોકોને ખબર નથી, ને એ આત્મજ્ઞાની પુરુષ સિવાય કોઈ સમજાવી શકે, દર્શાવી શકે, બતાવી શકે એવી પરિસ્થિતિ નથી. જ્યારે ત્યારે મારે આત્મ સત્પુરુષ જોઈએ જોઈએ ને જોઈએ એવી આવશ્યકતા એને માલુમ પડી હોય, અને એની એ શોધમાં હોય, અને એ વખતે એને એક સંયોગ થાય, ત્યારે એને તથારૂપ જોગ કહેવામાં આવે છે. હા, એ ઉપાય ઉપાદાન નિમિત્ત નો મેળ ખાઈ ગયો. એવો યોગ પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, તીર વાગે અંદરમાં, શું જેમ કોઈ હાર્ટ ઉપર તીર મારે માણસ મરી જાય કે નહીં, એમ સંસાર પરિણતિ છે એના ઉપર પણ એક પ્રહાર થાય બરાબર. એટલે સત્પુરુષ એ જીવની યોગ્યતા સમજીને એને એમ કંઈક આ જગ્યાએ ફેરફાર કરી નાખ્યો, આ જગ્યાએ તારો સંસાર છે, અહીંથી તું નહીં આગળ વધવાનું કારણ આ જગ્યાએ છે. અને એવી કોઈ ક્ષણે, એવી કોઈ મંગળ પળ હોય, ક્ષણ હોય, અને એને એ વાત ચોંટે અંદરમાં, શું એમ તીર વાગે એમ અંદરમાં ચોંટે, અને એને આત્મજાગૃતિ આવે, અંતરભેદાયને આત્મજાગૃતિ આવે, જાગૃતિ એમને માવી એમ નહીં, અંતરભેદાયને આત્મજાગૃતિ આવે, અંતરમાં જે સંસાર પરિણતિ છે એના ઉપર પ્રહાર થયો હોય, એના ઉપર ફટકો લાગ્યો હોય, એ સંસાર પરિણતિ ભેદાતી હોય, ભેદાણી હોય, અને જ્યાં એનો પ્રતિબંધ હોય એ પ્રતિબંધ તૂટે, એની પરિણતિમાં જે પ્રતિબંધ ચાલતો હોય એ તૂટે અને આત્મજાગૃતિ આવે, તો એવા જીવ માટે મોક્ષ વિશેષ દૂર નથી. અથવા આ એક નેગેટિવ સાઈડનો વિચાર થયો, હવે એની બીજી પોઝિટિવ સાઈડ પણ છે કે અંતરંગમાં જે અંતર્મુખ થવાનો ભેદ એટલે રહસ્ય છે, અંદરમાં અંતર્મુખ થવાનું જે રહસ્ય છે એ રહસ્ય પકડાય અને જાગૃતિ આવે અંતર્મુખ થવા માટેને, તો એવા જીવ માટે મોક્ષ વિશેષ દૂર નથી. એ જીવનો મોક્ષ સમીપમાં છે એમ સમજી લેવું. આ વચનામૃત છે એ જરા ગૂઢ ભાષાથી લીધું છે, ઉપર ઉપરથી વાંચે તો એટલો ખ્યાલ આવે એવું નથી, પણ અંદર એક વાત બહુ જ વજનદાર વાત મૂકી છે, કે એ વાત મૂકી છે કે એવા જીવને મોક્ષ દૂર નથી એટલે સમીપ છે, એવા જીવનો મોક્ષ સમીપ છે. ત્યારે એવું શું થયું, એવી કઈ ઘટના ઘટી કે જેને લઈને મોક્ષ સમીપ થયો, એ કોઈ તથારૂપ યોગ પામ્યો? એ ઘટના એવી છે કે કોઈ મંગળ ચોકડીએ આ કઈ મેળ ખાઈ ગયો, ઉપાદાન અને નિમિત્તનો બંનેનો મેળ ખાઈ ગયો, અને એ જીવનો અંતરંગ છે એ ફરી ગયું, અંતરંગ પરિણમન ફરી ગયું, આખું પલટાઈ ગયું, અને એક આત્માની જાગૃતિ ઉત્પન્ન થઈ, આત્મજાગૃતિ. ઉપાદાન અને નિમિત્તનો બંનેનો મેળ ખાઈ ગયો, અને એ જીવનો અંતરંગ છે એ ફરી ગયું, અંતરંગ પરિણમન ફરી ગયું, આખું પલટાઈ ગયું, અને એક આત્માની જાગૃતિ ઉત્પન્ન થઈ, આત્મ જાગૃતિ ઉત્પન્ન થઈ. ઉત્તમ કોટી નો કહેવાય, ઉત્તમ કોટી નો મોક્ષ શું કહેવાય? કેમ કે એનો મોક્ષ વિશેષ દૂર નથી, એને મોક્ષ ની સમીપતા થઈ. જ્ઞાનીએ એમ જોયું છે અને એના આત્મા, એનો આત્મા પણ અંદરથી એની સાક્ષી પૂરે છે. બે વાત બને એની અંદર, એનો આત્મા પણ અંદરથી સાક્ષી પૂરે અને જ્ઞાની પુરુષ પણ એમ જોવે છે કે આ જીવને હવે મોક્ષ વિશેષ દૂર નથી, એવું બને છે. આ લાઈનમાં આવ્યા પછી આવું બને છે કે જે મોક્ષમાં સદાને માટે સંપૂર્ણ સુખ મળે એની એક શરૂઆતની ખાતરીવાળી દશા મોક્ષની ભૂમિકામાં ઉત્પન્ન થઈ જાય છે. એટલે જેમ આપણે એક ટિકિટ લઈ ખરીદીએ રિઝર્વેશન સહિતની, તમારે આ પ્લેનમાં આ સીટ નંબરમાં બેસવાનું કે આ ગાડીમાં કે આ બસમાં આ સીટ નંબર બેસવાનું, પછી તમને જલ્દી જલ્દી દોડીને ધક્કામુક્કી કરવાનું મન નહીં થાય. પહેલા જાઓ કે છેલ્લા જાઓ, આપણી જગ્યા ત્યાં ખાલી પડી છે, વિશ્વાસ આવી જાય છે ને. ધક્કાધુક્કી કોણ કરે છે? જેને જગ્યા બેસવાનો અવિશ્વાસ છે તેને. એક પ્રકારના પરિણામ મટી જાય છે, અસમાધાનના પરિણામ. એટલે કે મારું શું થશે ભવિષ્યમાં, મારું શું થશે આયુષ પૂરું થયા પછી, મારું શું થશે, હું ક્યાં જઈશ, એ શંકા એને રહેતી નથી. દુર્ગતિની શંકા છૂટી જાય છે, મોક્ષની પંચમગતિની ખાતરી આવે છે અંદરથી, એને મોક્ષ દૂર નથી. બહુ સારું વચનામૃત આવ્યું છે. મુંબઈમાં રાકેશભાઈને ત્યાં પહેલી વખત સ્વાધ્યાય માટે જવાનું થયું ત્યારે આપણે સામાન્ય રીતે પૂછવાની મારી તો પદ્ધતિ છે, તમે કયો પત્ર વાંચવો છે, શું લેવું છે સ્વાધ્યાયમાં. એટલે મેં 569 પત્રમાં આ પંક્તિથી સ્વાધ્યાય શરૂ કરવાની વાત કરી. સારો સ્વાધ્યાય ચાલ્યો, સારો ચાલ્યો. પરિભ્રમણ કરતા કરતા કોઈ એવો યોગ બાજી જાય, પોતાની પણ યોગ્યતા હોય ને સામે એવો જોગ બાજી જાય, એનો છુટકારો થવામાં વાર લાગશે? એ જીવ આ સંસારના સર્વ દુઃખોથી છૂટી જશે, વાંધો નહીં આવે. જો એવી પરિસ્થિતિ શક્યતા વાળી હોય તો જીવને અભિપ્રાયમાં ઓછામાં ઓછી એટલી તૈયારી થવી જોઈએ કે થઈ જાય સહજપણે, કે કોઈ પણ ભોગે આ કામ કરી લેવો જોઈએ. આટલો મોટો ફાયદો થતો હોય, બધા દુઃખથી હંમેશને માટે છૂટી જવાતું હોય તો અનકન્ડિશનલ, કોઈ પણ શરત રાખ્યા વિના અથવા સર્વ પ્રકારના સમર્પણ પૂર્વક આ કામ કરી દેવું છે, કોઈ પણ કિંમત ચૂકવીને આ કામ કરવું છે, એવો એનો અભિપ્રાય તૈયાર થયા વિના રહે. અને જો એવો અભિપ્રાય તૈયાર થાય તો પછી આ કામ થવું સાવ સુગમ છે, સહેલું છે, સરળ છે. અને નહીતર અનંતકાળથી નથી થયું એવું કઠણ અને દુર્ગમ પણ છે. કેમ કે અનંતકાળથી નથી થયું, આ જીવે ધર્મ સાધનો કઈ ઓછા નથી કર્યા ભૂતકાળમાં, અન્ય ભવોમાં બધું ઘણું કરી ચૂક્યો છે, શાસ્ત્ર જ્ઞાને ઘણું કરી ચૂક્યો, અને કૃપાલુ દેવે જે કાવ્ય લખ્યું એમ નિયમ સંયમ આપ કે યોગ ને ત્યાગ વિરાગ અથાગ લ્યો, કેટલું કહ્યું અથાગ, ગણવા બેસે તો ગણતરી બાર નું કામ કર્યું, કેમ કે અનંત કાળમાં એવું કામ અનંત વાર કર્યું, પણ આત્મકલ્યાણ થયું નહીં. શું રહી ગયું છે આટલું જોવાનું છે, આટલું બધું કરવા છતાં શું રહી ગયું એટલું જોવાનું છે. તો પ્રયોજનભૂત હતું એ રહી ગયું, અને પ્રયોજનના દ્રષ્ટિકોણ વગર એમ નેમ સ્વચ્છંદે પોતાની મળે ઉપાય કરવાનું વિચાર્યું, એ કદી સફળ થઈ શકે નહીં. એટલા માટે કૃપાળુદેવે પ્રત્યક્ષ જ્ઞાનીની આવશ્યકતા ઉપર ઘણું વજન આપ્યું છે. એમનો ભૂતકાળના ઘણા ભાવોનો અનુભવ બોલે છે, એમ જાણવું એ ઘણા અનુભવના નિચોડમાંથી એ વાત આવી છે એમ સમજવા યોગ્ય છે, એને હળવું લેવા જેવું નથી, એ વાતને હળવી કરવા જેવી નથી. એમણે જે વજન આપ્યું છે એટલું વજન પોતાને પણ સમજપૂર્વક આપવું જોઈએ, બસ પછી વાત સહેલી છે. જીવન પુરાવો છે, પેન્સિલો પણ જીવન પુરાવો છે, એટલે બધાને એ રસ્તો તો એક જ છે ને, બધાનો ઉપાય તો એક જ છે. આઈ શકી નથી.